તારીખ 18/3/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 337 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 256
જે પદાર્થો છે એવા પર પદાર્થોમાં પણ જીવ રોકાયેલો છે. એમ એ પર્યાય બુદ્ધિને લીધે આખી વણઝાર ઊભી થાય છે અથવા આખો સંસાર ઊભો થાય છે. એથી મોટો કે સાધક દશામાં એ પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરતા, દ્રવ એટલે અહીંયા દ્રવ્ય સ્વભાવ, દ્રવ શબ્દ બે અર્થની અંદર વપરાય છે. એક પ્રમાણના વિષયભૂત પદાર્થને પણ દ્રવ કહે છે અને એક ત્રિકાળી ધ્રુવ સ્વભાવને પણ દ્રવ કહેવામાં આવે છે. જ્યાં જે કહેવા ધાર્યું હોય કહેનારે તે સમજવું જોઈએ, એ અનુસાર અર્થગ્રહણ કરવો જોઈએ. દ્રવ કહેતા દ્રવ સ્વભાવ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ નિજ પરમપદ તેને ગ્રહણ કરતા, એટલે તેને પોતા સ્વરૂપે અનુભવ કરતા એમ ગ્રહણ કરવાનો અર્થ એ છે. હું ત્રિકાળ શુદ્ધ અને જ્ઞાનાદિ સ્વભાવથી ભરેલું ચૈતન્ય દ્રવ છું એમ પોતાનું સ્વરૂપ ગ્રહણ થતા અવસ્થાની અંદર સર્વગુણો શુદ્ધપણે પ્રગટ થવા લાગે છે, સર્વગુણોની શુદ્ધતા પ્રગટે છે. શુદ્ધતા પ્રગટે એટલે રાગાદી મળનો નાશ થાય, મિથ્યાત્માદી નાશ થાય, ચારિત્ર દશા એટલે સ્વરૂપની સ્થિરતા પણ પ્રગટ થાય, વિતરાગતા પ્રગટ થતા સાથે સાથે આત્મ સ્વરૂપની સ્થિરતા પણ પ્રગટ થાય. પરંતુ જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી. એવી શુદ્ધ દશા, ચારિત્ર દશા, આનંદની દશા પ્રગટ થવા છતાં તે પર્યાયોમાં જ્ઞાની રોકાતા નથી. એ પર્યાયોમાં જ્ઞાનીને વજન નથી. દ્રવ સ્વભાવની મહત્તા એટલી છે કે તેની પાસે તે પર્યાયોની તેથી વિશેષ મહત્તા થવાનું બનતું નથી. ચારિત્રની શુદ્ધતા, આનંદ વગેરે મહાયોગ્ય પરિણામો હોવા છતાં દ્રવ સ્વભાવની મહિમા વિશેષપણે રાખીને અથવા દ્રવ સ્વભાવની મહિમા કરવાને અર્થે શુદ્ધ પર્યાયોની મહિમા કરે છે. શુદ્ધ પર્યાયની મહિમા પાછળ પણ શુદ્ધ પર્યાયની મહિમાનો સીધો અભિપ્રાય નથી, પરંતુ દ્રવ્ય સ્વભાવની મહિમાનો અભિપ્રાય રહેલો છે અને એ પૂર્વક શુદ્ધ પર્યાયની મહિમા કરવામાં આવે છે. જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી, તે પર્યાય ઉપર એમનું વજન જતું નથી, અથવા જે જે દશાઓ પ્રગટે છે સાધકપણામાં તે તે દશાઓનું જ્ઞાનીને જ્ઞાન થાય છે. તેથી વિશેષ વજન જ્ઞાન થવા ઉપરથી વિશેષ વજન તે પોતાની ઉત્તમ દશા ઉપર એને આવતો નથી, બરાબર નથી. કેમ કે આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે. આત્મદ્રવ્યમાં આત્મ સ્વભાવમાં અનંત ગુણોનો રસ પડ્યો છે, અથવા અનંત ચૈતન્ય ચમત્કારિક શક્તિઓ ભરેલી છે અને સર્વાનું સંપૂર્ણ દ્રવ્ય છે. પોતાનું સ્વરૂપ મૂળ પરમેશ્વર પદ સર્વાનું સંપૂર્ણ છે. ક્યાંય ખોડ ખાપણ કમી ક્ષતિ કોઈ પણ પ્રકારની અપૂર્ણતા વિપર્યાસનું કાંઈ એમાં નથી. વિરુદ્ધતા તો કાંઈ નથી, પણ અવિરુદ્ધતા જોઈએ તો સર્વાનું સંપૂર્ણ છે અથવા સર્વગુણ સંપન્ન છે. પરમાત્મા પોતે સર્વગુણ સંપન્ન છે એનું ઘણું પડ્યું છે. તે આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની દ્રષ્ટિ ખસતી નથી. દ્રષ્ટિ અપેક્ષાએ જુઓ તો દ્રષ્ટિ પોતે આત્મ સ્વભાવ ઉપરથી ખસતી જ નથી, અથવા દ્રષ્ટિનું કાર્ય નિજ સ્વરૂપને સ્વપણે સ્વીકારવાનું છે. ત્યાં તે દ્રષ્ટિ ત્રિકાળે ધ્રુવ સ્વરૂપ સિવાય તે સ્વરૂપનું આરાધન કરવા વાળી પર્યાયને પણ સ્વીકારતી નથી, હું પણ નથી સ્વીકારતી. નિત્યને ધ્રુવને હું પણ સ્વીકારે છે, અનિત્યને હું પણ નથી સ્વીકારતી. એ તો કહેવું પડે છે કેમ, કોઈ એની અંદર એ વિષયને સાથે મેળવે છે. તેથી વસ્તુતા એ તો એનો વિષય જ સમાપ્ત થઈ જાય છે ધ્રુવ દ્રવ્યમાં. દ્રષ્ટિનો પોતાનો વિષય સ્વસ્વરૂપપણે અંગીકાર કરવાનો, સ્વસ્વરૂપપણે સ્વીકાર કરવાનો વિષય ધ્રુવમાં સમાપ્ત થઈ જાય છે. ધ્રુવથી આગળ સાથે રહેલી પર્યાય એને સ્વીકારવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સ્વીકારતી એમ કહેવું પડે છે, પણ સ્વીકારવું નહીં સ્વીકારવું એ પ્રશ્ન જ એને નથી. એમાં પોતાનું કામ પૂરું થઈ ગયું, પછી બીજાને સાથે હું નિષેધ કરવાનું પણ એને કારણ નથી. કહેવાય ખરું કે દ્રષ્ટિ અન્ય ભાવોનો, અન્ય દ્રવ્યનો, પર્યાયોનો, સર્વ પર્યાયોનો, ક્ષાયિક પર્યાયોનો, કેવળ જ્ઞાન સુધાનો, પરદ્રવ્યમ પરભાવમ હેય મિતિ એમ કહેવાય છે. એ એટલા માટે કહેવાય છે કે કેટલાક એ ભૂલ કરે છે દ્રષ્ટિના વિષયમાં એનો સમાવેશ કરવાનો, પણ એનો સમાવેશ નથી એટલે એને નિષેધ કરવાનો પ્રશ્ન નથી. તો આદરવાનો પ્રશ્ન છે ને તો નિષેધ કરવાનો પ્રશ્ન છે. પોતાના પરમેશ્વર પદને પકડીને દ્રષ્ટિ પરિણિમા કરે છે, બસ એને પોતાનું સર્વસ્વ મળી ગયું, પોતાનું પરિપૂર્ણ પણ મળી ગયું, જોઈતું તું તે મળી ગયું, અથવા એવો જ શ્રદ્ધાનો સ્વભાવ છે કે જે સ્વભાવ અનુસારનું એનું પરિણામ બરાબર પ્રગટ થઈ ગયો. બીજા ગુણ અપેક્ષા એ બાકી હોય છે. પરિણામ અધૂરું છે, જ્ઞાનમાં અધૂરું છે, ચારિત્રમાં અધૂરું છે, આનંદમાં અધૂરું છે, પણ દ્રષ્ટિમાં અધૂરું નથી. દ્રષ્ટિ બરાબર પોતાના વિષય સાથે પૂરી શક્તિથી તદાત્મરૂપ થઈને પરિણમી જાય છે, જરા પણ વિચલિત થયા વિના ત્યાંથી ખસતી નથી. ઇન્દ્રિયના અધિકારમાં એ અપેક્ષા એ વાત લીધી છે કે વજ્રપાત થાય તો લોક ખળભળી ઉઠે પણ સમય દ્રષ્ટિની દ્રષ્ટિ ખસતી નથી. એટલે ચારિત્રની તો એટલી બધી કચાસ છે કે સામાન્ય રીતે કોઈ એમને ચારિત્રિક તરીકે સ્વીકારે નહીં, ચારિત્રવાન તરીકે ન સ્વીકારે. સમય દ્રષ્ટિને સામાન્ય અપેક્ષાએ ચારિત્રવાન તરીકે કોઈ સ્વીકારે નહીં, એવી અચારિત્રવાળી બહારમાં દશા હોય છે. તેથી એમને અવિરત ગુણ સ્થાન એવું નામ આપ્યું છે. તો પણ ખરેખર તે ઉપરના ગુણ સ્થાનોની અપેક્ષા એ ચારિત્રની અંદર ઉણપ છે, પણ ચારિત્ર દુર્બળ નથી એવું નથી. ગ્રંથોનો ધમ્મોમાં એ વિષય સ્પષ્ટ કર્યો છે કે સમ્યક દ્રષ્ટિને વિતરાગ દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ કહો કે વિતરાગ દ્રષ્ટિ કહો, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપની વિતરાગી દ્રષ્ટિ કહો. ચારિત્રની અપેક્ષા એને વિતરાગી દ્રષ્ટિ કહેવામાં આવે છે. જ્ઞાનની અપેક્ષા એને શુદ્ધ જ્ઞાનની દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ દ્રષ્ટિના બધા નામ છે. એવા વિતરાગી દ્રષ્ટિમાં અને તે અવિરતીને અસંયમી કેમ હોય, આવો એક પ્રશ્ન ઉઠાવીને એને નીચે વાત લીધી છે. કેમ હોય શકે થોડી નકલો બંધાયેલી ઓછી છે, બધાને ઉપલબ્ધ નથી, માઇન્ડિંગ બાકી છે. એમ કહેવું છે કે જેને વાસ્તવિક સંયમ કહેવાય, જેને પરમાર્થ સંયમ કહેવાય, જેને સ્વરૂપના આચરણ રૂપ સંયમ કહેવાય, એવો તો સંયમ એમને પ્રગટ થયો છે. પણ એ બહુ ઓછા અંશમાં છે. પૂર્ણ સંયમની અપેક્ષાએ તો એકદમ જઘન્ય છે. ઉપરના ગુણ સ્થાનની અપેક્ષાએ પણ ઓછો છે. અને બારમાં એનું કોઈ ચિહ્ન પ્રગટ નહીં હોવાથી એમને બારનો ત્યાગ નહીં હોવાને કારણે અવિરત પણ કહેવામાં આવ્યો. તો પણ એમના મૂળ ગુણ અને ઉત્તર ગુણની અપેક્ષાએ કેટલો ત્યાગ હોય છે. જેમ કે મૂળ ગુણની અંદર છ અનાયતન છે, દેવ ગુરુ શાસ્ત્ર અને દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે જે સાધકો છે તે ત્રણ ને ત્રણ છ. એ છ અનાયતનોનું ગ્રહણ ન હોય મૂળ ગુરુમાં. અનાયતન એટલે આયતન એટલે સ્થાન. પોતાના માટે તે અસ્થાન છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર તે પોતાના માટેના સ્થાન છે, એ સિવાયના તે અસ્થાન છે. તો તેમના પ્રત્યે કરવું, કરાવવું, અનુમોદવું એ પ્રકાર એમને હોતો નથી. એનાથી વૃદ્ધ હોય એવા જે બીજા જીવો, બીજા સ્થાનો, બીજા શાસ્ત્રો, બીજા ગુરુઓ, બીજા દેવો એને કરવું, કરાવવું, અનુમોદવું એ ન હોય. આનું કરવું, કરાવવું, અનુમોદવું હોય. પછી જેમ કે સપ્તવ્યસન, સપ્તવ્યસન છે ઉત્તર ગુણમાં જાય છે, મૂળ ગુણમાં નથી, ઉત્તર ગુણમાં લીધા છે. 63 કુળ ગુણ છે, 48 મૂળ ગુણ છે, 15 ઉત્તર ગુણ છે. એ બધા પ્રકારની અંદર છે, છતાં પણ એમને ઉપરના ગુણ સ્થાનની અપેક્ષાએ અવિરતી અને અસંયમી એવો શબ્દ ક્યાંક પ્રયોગશાસ્ત્રમાં આવતો હોય તો પણ આ મર્યાદા રાખીને સમજવા જેવું છે. આવતું એટલે વ્યવહાર ધર્મના સ્થાન. અહીંયા અહીંયા જે અર્થ છે એ વ્યવહાર ધર્મ સ્થાન કોણ? કે વિતરાગદેવ, વિતરાગી ગુરુ અને વિતરાગી શાસ્ત્ર એ વ્યવહાર ધર્મ સ્થાન છે. એને છોડીને કુબેરવાદી એ વ્યવહારે પણ ધર્મ સ્થાન છે. એની મર્યાદા છે, એ મર્યાદામાં કોઈ સમય દ્રષ્ટિ વધતા નથી. ભલે અન્ય મતમાં જન્મ થયો હોય એ બનવા યોગ્ય છે, પણ જ્યારે એને સમય પ્રસન્ન થાય ત્યારે એનો આગ્રહ ન હોય. પછી ગુરુદેવ પાસે ચર્ચા ચાલેલી એક વાર, ચર્ચા તો શંકા હતી શ્રીમદજી પ્રત્યે, મુખશોકજી કે શ્રીમદજી છે એમનું કુ વૈષ્ણવ હતું અને એમને માતા સ્થાનકવાસી હતા અને દિગંબર કુળમાં તો એ નહોતા છે. સ્થાનક પાસેના એમને મતમાં ગણીએ છીએ, કૃષ્ણના એમને મતમાં ગણીએ છીએ. તો એમને અને પ્રસિદ્ધપણે એમને દિગંબર મત સ્વીકાર્યો હોય એવું વિધાન બહુ ઓછું મળે છે. નથી મળતું એમ તો ન કહી શકાય, કેમ કે અપૂર્વ અવસરની અંદર તો એમણે પોતાની ભાવનાને સ્પષ્ટ કરી છે, પણ બહુ ઓછું મળે છે એમના કથનોની અંદર. માટે એ ચોખ્ખા દિગંબર નહોતા થયા એમ ગણીને એમને સમ્યક દર્શન કેમ હોઈ શકે, સમ્યક દ્રષ્ટિ એ કેમ હોઈ શકે, જ્ઞાની કેમ હોઈ શકે એવી શંકા કરવામાં આવે છે. પિતાશ્રીના હિસાબે છોકરો બાંધો કંઠી આપણા કુલ ધર્મ પ્રમાણે બાંધી હોય, મોટી ઉંમરમાં એ પ્રશ્ન નથી. અથવા મોટી ઉંમરમાં એ માન્યતા એમની આખી જે સ્વરૂપ ગ્રહણ કર્યા પછી એ પ્રશ્ન રહેતો નથી. એવું કઈ નથી. અમારો જ દાખલો લ્યો પોતે એમ કે અમે જયારે અમને જયારે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું ત્યારે અમારા અમે મૂળપત્તિના વેશમાં હતા. સાધુ હતા ગ્રહસ્થ ને તો કોઈ ધર્મનું લિંગ છે જ નહીં. બધા ગ્રહસ્થો પોતે કહે ત્યારે જ ખબર પડે કે પોતે કયા ધર્મને સ્વીકારે છે. ત્યાં સુધી તો કોઈને ખબર પડે ને કે આ વૈષ્ણવ છે કે આ જૈન છે, એવું તો કોઈ ચિહ્ન ધર્મનું ચિહ્ન નથી, ધર્મનો વેશ નથી. પણ સાધુને તો ધર્મનો વેશ હોય છે. ધાર્મિક વેશ પોતાનો સ્થાનક વાસીનો હતો. એને એમ કહ્યું કે વેશનો વાંધો એવી રીતે સમ્યક દર્શન થવામાં નથી આવતો, પણ એ વખતે એનો આગ્રહ છૂટી ગયેલો હોય છે. શું એ વખતે એનો આગ્રહ છૂટી ગયો હોય છે એક બાકી રાખે. અસંયમ વિશેષણ કી અપેક્ષા દ્રષ્ટવ્ય, દર્શાવવા યોગ્ય છે. એમ તો 39 પેજ થી લ્યો, 39 પેજ થી વિષય ચાલુ થઈ ગયો છે. વિતરાગ દ્રષ્ટિ કો અસંયમી અવૃત્તિ કી સંજ્ઞા આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. શું બે આશ્ચર્યના ચિહ્ન મૂકેલા છે કે એક બાજુથી સમ્યક દ્રષ્ટિને વિતરાગ દ્રષ્ટિ એવું વિશેષણ લગાડી શકાય છે, એ સમ્યક દ્રષ્ટિને અસંયમી ને અવૃત્તિને નામ કેમ આપી શકાય કે અથવા કેમ આપ્યું છે, એવું પરસ્પર વિરુદ્ધ કેમ કથન આવે છે વિતરાગ દ્રષ્ટિ અને પાછા અસંયમી ને અવૃત્તિ કહો, બે વાત કેમ મેળ ખાય છે? આગમને ચારિત્ર કે ચાર ભેદ બદલાય હે, યથા સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર ઓર યથાખ્યાત ચારિત્ર. આ ચારે અધ્યાત્મ ભાષાથી ચારિત્રની સંજ્ઞા છે. આગમ ભાષાથી એને મુનિ કહેવાય છે, એને ગ્રહસ્થી કહેવાય છે, અથવા ગ્રહસ્થ શ્રાવક કહેવાય છે, શ્રાવક કહેવાય છે, મુનિ કહેવાય છે, એને કેવળી કહેવાય છે. શું આગમમાં ચારિત્રના ચાર ભેદ કહે છે? જેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર એટલે આંશિક વધેલું ચારિત્ર, સકળ ચારિત્ર એટલે મુનિદશાનું ચારિત્ર, અને યથાખ્યાત ચારિત્ર એટલે બારમા ગુણ સ્થાને પ્રાપ્ત થતું ચારિત્ર. સ્વરૂપાચરણ ચારિત્ર સામાન્ય હૈ ઓર યથાખ્યાત ઉસકા વિશેષ હૈ. હવે ચારે ચારિત્રની અંદર સ્વરૂપનું આચરણ છે, તેથી ચારે ચારિત્રને સામાન્ય ચારિત્ર કહેવામાં આવે છે. કે ચોથા ગુણ સ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે, એ ચારિત્ર પણ સ્વરૂપના આચરણ, સ્વરૂપની સ્થિરતાનો અંશ છે. પાંચમા ગુણ સ્થાને જેને દેશ ચારિત્ર કહેવામાં આવે છે, તે પણ સ્વરૂપાચરણ ચારિત્રનો વધેલો અંશ છે. સકળ ચારિત્ર મુનિદશાનું કહેવામાં આવે છે, તે પણ સ્વરૂપ સ્થિરતાનો તેથી વધેલો અંશ છે. અને યથાખ્યાત ચારિત્ર છે, એ સંપૂર્ણ સ્થિરતારૂપ બારમા ગુણ સ્થાનનું ચારિત્ર છે. ચારિત્રની મુખ્ય લક્ષણવાળી જે દશા છે, એ સ્વરૂપ સ્થિરતાને ચારિત્ર કહેવામાં આવે છે, અને સ્વરૂપની અસ્થિરતાને અચારિત્ર કહેવામાં આવે છે. જાતિ અપેક્ષાએ એક જ જાતિનું ચારિત્ર થયું. જાતિ અપેક્ષાએ એક જ જાતિનું ચારિત્ર હોવા છતાં એકને અવિરત કહેવામાં આવે છે, એકને દેશ સંયમ કહેવામાં આવે છે, એકને સકળ સંયમ કહેવામાં આવે છે, અને એકને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. તારતમ્ય ભેદ છે. ચારિત્ર ગુણ એક, ચારિત્ર ગુણની અવસ્થાઓના આ ચાર પ્રકાર એક સ્પષ્ટ કરવામાં આવે છે કે સ્વરૂપાચરણ ચારિત્ર સામાન્ય હૈ ઓર યથાખ્યાત ઉસકા વિશેષ હૈ. દેશ સંયમ, સકળ સંયમ અને યથાખ્યાત એ બધું એની વિશેષતાઓમાં જાય છે. ઓર સામાન્ય કભી ભી અપને વિશેષ કો છોડકર નહીં વર્તતા, એ નિયમ હૈ. અથવા સામાન્ય અને વિશેષ એકબીજાના અપેક્ષિત હોવાથી સાથે વર્તે છે. સામાન્ય હોય ત્યાં સામાન્યથી વિશેષ એમ અપેક્ષા લગાડવામાં, આના કરતા આ વિશેષ, આના કરતા આ વિશેષ. સ્વરૂપાચરણ કે પૂર્ણ વિકાસ કા હી નામ યથાખ્યાત હૈ. સ્વરૂપાચરણનું સંપૂર્ણ શુદ્ધિથી, સંપૂર્ણ સ્થિરતાથી તેનું નામ યથાખ્યાત છે. ચોથે ગુણ સ્થાન મેં નિશ્ચિત રૂપ સે સ્વરૂપાચરણ ચારિત્ર તો રહેતા હી હૈ. ચોથે ગુણ સ્થાન વૃત્તિ સમીપ દ્રષ્ટિ કો સ્વ નિવૃત્તિ રૂપ પરિણામ પ્રતિજ્ઞા પૂર્વક નિયમ યા યાવત જીવન હિંસા આદિ પાપો કા એક દેશ યા સર્વદેશ નિવૃત્તિ જિસે આગમ ભાષા મેં વ્રત કહા હૈ એસા પ્રકાર નહીં હોતા હૈ. ચોથા ગુણ સ્થાન વૃત્તિ ને સર્વથા નિવૃત્તિ રૂપ પરિણામ નથી હોતા, એને પૂર્વ કર્મના ઉદય અનુસાર પ્રવૃત્તિ હોય છે. પ્રતિજ્ઞા પૂર્વક એમને કોઈ નિયમ હોતો નથી. જે પંચમ ગુણ સ્થાનથી પ્રતિજ્ઞા શરૂ થાય, પ્રતિમા જેને કહેવામાં આવે છે, એ ચોથા ગુણ સ્થાનમાં એ નિયમ નથી. અને યાવત જીવન હિંસાદી પાપોનો, એટલે હિંસાદી પાપોનો એક દેશ ત્યાગ કે સર્વ દેશ ત્યાગ જીવન પર્યંત ન કરે એવી નિવૃત્તિ એમને નથી હોતી. એને આગમ ભાષામાં વ્રત કહ્યું છે, એ પ્રકારનું વ્રત ચોથા ગુણ સ્થાને નથી હોતું. ઇસ પ્રકાર ઇસી પ્રકાર ઉસકા ભોગ વ ઉપભોગ્ય વસ્તુઓ કા જીવન પર્યંત કે લીએ ત્યાગ જિસે આગમ મેં યમ કહા હૈ ભી નહીં હોતા. ઇસ પ્રકાર ઉસકે ભોગ વ ઉપભોગ્ય વસ્તુનો, પાંચ ઇન્દ્રિયના વિષયોનો, ભોગ્ય ઉપભોગ્ય વસ્તુનો ત્યાગ નથી હોતો બારમાં. એને આગમ ભાષામાં યમ કહે છે. વ્રત અને યમ એટલે સંયમ, સમય પ્રકારે યમ તે સંયમ. વ્રત સંયમ નથી, સમયક દ્રષ્ટિને વ્રત સંયમ નથી. અર્થાત સમયક રૂપ સંયમ અર્થાત નિયંત્રણ યા સંયમન રૂપ જો સંયમ હે વ પ્રકાર નહીં હોતા, એ પ્રકાર નથી. સ્વરૂપાચરણ છે તો પણ બહારમાં આ પ્રકાર નથી એમ કેવું છે. તથાપિ સંયમ દ્રષ્ટિ કો શુદ્ધાત્મા થી ઉપલબ્ધ રૂપ સંયમ હે, અહીંથી સંયમ સ્થાપે છે. આત્મા સ્પષ્ટ કર્યા પછી આમ હોવા છતાં પણ સમય દ્રષ્ટિને શુદ્ધાત્માની ઉપલબ્ધિનું જે સંયમ છે એ તો છે જ. સર્વથા સંયમનો અભાવ છે એમ કહેવું એ સમય દ્રષ્ટિના સ્વરૂપને નહીં સમજવા બરાબર છે. ક્યુંકિ એ સમ્યક ટોકા વિના ભાવી હે, સમ્યક દર્શનની સાથે જેમ સમ્યક જ્ઞાન વિના ભાવી છે, જેમ આત્માનો આનંદ વિના ભાવે છે, એમ સ્વરૂપ આચરણ ચારિત્ર રૂપ જે સંયમ છે એ પણ વિના ભાવે છે. ઈસી ભ્રાંતિ ઉસકો નિશ્ચય કી અપેક્ષા છે વિષય જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ વ્રત ભી હે, અને એ જ પ્રકારે જો એને સ્વરૂપ આચરણ રૂપ સંયમ છે તો એની નિશ્ચયની અપેક્ષા એ વિષય જ્ઞાન દર્શન રૂપ જે સ્વભાવ એ સ્વભાવ રૂપ વ્રત પણ એને છે. વ્રત એટલે નીચવાનો તો એ પણ એને છે. વ્રત સંયમ બાહ્ય અપેક્ષા એ નથી, વ્યવહાર અપેક્ષા એ નથી, તો પણ નિશ્ચય અપેક્ષા એ છે એમ કેવું છે. કારણ કે ઉસને આંશિકલી સહી પરંતુ રાગ કા સમય પરિહાર તો ક્યા હી હૈ, રાગનો નાશ કરવો તેનું નામ વ્રત છે અને સ્વરૂપનું ગ્રહણ કરવું તેનું નામ વ્રત છે. તો બે કર્યું છે, આંશિક રાગનો એને નાશ કર્યો છે. અનંતાનુમંદિના ક્રોધ માન માયાલો ચારે પ્રકારના, ચારે પ્રકારમાં બે રાગ અને બે દ્વેષ બંને આવી ગયા, એને નાશ કર્યો છે. તો રાગ દ્વેષનો નાશ થયો ને એને. તથાપિ ઉસકા ચારિત્ર વ્રતાદિ રૂપ પરિણત ન હોને છે, ચારિત્ર બાહ્યને વ્યક્ત નહીં હો પાતા હૈ. પ્રકૃત પ્રકરણને એવું વિચારણીય હે કે એસા સમય દ્રષ્ટિ જિસમે અપને પુરુષાર્થ છે, સ્વયંભુ રમણ સમુદ્ર કો બાહુબળ સે તૈર જાને સે ભી અતિ દુષ્કર રૂપ અનંત સંસાર પરિભ્રમણ કે મૂળ દર્શન મૂળ કો પરાજિત કર દિયા હૈ, ફિર ભી આગમ ભાષા મેં ઉસે અવિરતી ઓર અસંયમી કહા હૈ, ઉસકે પૂછે ક્યા વિવિક્ષા હૈ. શું પ્રશ્ન ઉઠાવ્યો છે કે એ જીવ જે સમય દ્રષ્ટિ થયો એને અપ્રતિમ પુરુષાર્થ કર્યો અને એને દર્શન મૂળનો નાશ કર્યો, અનંત સંસારનો નાશ કર્યો, તો એને કેટલું મોટું કામ કર્યું છે કે કોઈ ભુજાએ કરીને હાથેથી કરીને વગર નાવ, નામ વગર સાધન વગર સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય યોજનનો સમુદ્ર છે એ કોઈ તરી જાય એટલી શક્તિ હોય, એના કરતા પણ જેને વિશેષ શક્તિવાળું કાર્ય પુરુષાર્થથી કર્યું છે. આટલું આટલો મોટો પુરુષાર્થ કર્યો અને દર્શનો જેવા માર થઈને પછાડ્યો, મોટા દુશ્મનને હરાવ્યો, તો પણ એને અવર્તીને અસંયમી એવું અવગુણવાચક વિશેષણ હું કરવા લગાડો છો એમ કે છે. એની પાછળ કહેવા શું ધાર્યું છે, કહેનારે શું કહેવા ધાર્યું છે, કઈ કહેવા ધાર્યું છે આવે છે તો આગમની વાત છે, તો આગમ ભાષામાં એમને અવિરતી સંયમી કયા છે પ્રસિદ્ધ વાત છે. તો કહેનારનો આગમમાં આગમ જેને રેચા એને શું કહેવું છે, આને પાછળ એમનો હેતુ શું છે, ઈરાદો શું છે, ખરી વાત વિવિક્ષાનો અર્થ છે કહેવા ધારેલો ઈરાદો એ શું છે એમ પૂછે છે.
બરોબર,
ઇસકા સમ્યક આલોકન કરના આવશ્યક હે. ઇસી સંદર્ભ મેં નિમ્ન મંતવ્ય ધ્યાનાર્થ પ્રસ્તુત હૈ. હવે આ જ વિષયની અંદર યુક્ત અનુશાસન અને શિવ પાવડના બે આધાર મૂક્યા છે કે અસંયુક્ત સમ્યક દ્રષ્ટિનું કે ભી સ્વાનુરૂપ મના સામે કી અપેક્ષા સમ હોતા હૈ, ક્યોંકિ વિશ્વ સંયમ કા સર્વથા અભાવ નહીં હૈ. પોતાનું શાસન કરીને જે શાસ્ત્ર છે એ શાસ્ત્રના એકાંગની ગાથા છે. એમ કહે છે કે અસમય શૂન્ય દ્રષ્ટિને પણ સ્વાનુરૂપ મનસાની અપેક્ષા, સ્વાનુરૂપ કે સ્વાનુભવરૂપ છે, સ્વ અનુરૂપ મનસાની કે અપેક્ષા સમ હોતા હૈ, એને સમ છે, સામ્ય ભાવ ઉત્પન્ન થયો છે. નાતા દ્રષ્ટા પણ પ્રગટ થયું છે એટલે એને સામ્ય પ્રગટ થયું છે, એટલે એને સમ પ્રગટ થયો છે. क्योंकि इसके शून्य का सर्वथा अभाव नहीं है. केम के शून्य दृष्टि ने एक वचन में यही रीते बहुवचन तरीके नहीं लेवी जीए कि बीजी बात में सर्वथा निषेध थी जाए अथवा यही मर्यादा नो लोध थाय. श्रीमद जी नया भाष्य ने कहो पाचर परिणाम अवलोकन में एक बात लीधी है કે નળના વિષયની મર્યાદા છોડીને કોઈ તેના વિષયનું નિરૂપણ કરે તો તેને નયાભાસ કહીએ. એમને તો કાઠિયાવાડી ભાષા વાપરી છે કે નળના વિષયથી આગળ જાય તે નયાભાસી, નળના વિષયથી આગળ ગયો જાય એટલે એની મર્યાદા છાંડીને દૂર જાય તો તેને નયાભાસ કહીએ. તો અહીંયા કહે છે કે સમય દ્રષ્ટિને અવિરૃતિને અસંયમી કહેવાય છે, તો એની કોઈ મર્યાદા છે કે સર્વથા અવિરૃતિને અસંયમી છે? તો યુક્તાનું શાસન નામનું દિગંબર આગમ એમ કહે છે કે ઇસકે સંયમ કા સર્વથા અભાવ નહીં હૈ, સર્વથા અભાવ માનશો નહીં. સર્વથા અભાવ માનીને અસંયમીને અવિરૃતિ કહેશો તો તમે નયા ભાષામાં જશો, સમય દ્રષ્ટિને તમે ઓળખી શકશો નહીં. આ નંબર એક આગમ આધાર. હોય જમીના ભાવે હોય હોય ને હોય જ સમય દર્શન પ્રત્યે ત્યાં અનંત ગુણો શુદ્ધ થઈને પરિણમે છે એટલે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ કહેવામાં આવે છે. તમે ચારિત્ર ગુણ બાદ મૂકી ગયો, ચારિત્ર ગુણની બાદ બાકી નથી, એમાં સર્વગુણાશમાં ચારિત્ર ગુણ આવે છે અને સ્વરૂપાચરણ નામનું ચારિત્ર હોય છે. એ જ ચારિત્ર વધીને દેશ સંયમરૂપ ગણવામાં આવે છે પાંચમા ગુણ સ્થાનમાં. એ જ સ્વરૂપાચરણને મનુ દશામાં સકળ ચારિત્ર કહેવામાં આવે છે. એ જ ચારિત્રને બારમા ગુણ સ્થાને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. તે બધા જ વિશેષો સ્વરૂપાચરણના જ વિશેષો અથવા ભેદો છે. એમ સમજવું પાયો લખાઈ ગયો છે. પંચાવન છે 195 આગમ ના આધાર છે. પણ વિષય પૂરો કર્યો છે એટલે તો શાસ્ત્ર આધાર છે. શાસ્ત્રના નામ લખેલા છે. સંયુક્ત હોય તો વિષયોને વિરક્ત હોય જરૂર હોય શિલ્પ હોય ગાથા ચાલે. સંયુક્ત હોય તો વિષયોને વિરક્ત હોય હોય, જો વિરક્ત ન હોય તો સંસાર મોક્ષના સ્વરૂપ કહા જાય ના. જો વિરક્ત થયા જ ન હોય, બિલકુલ વિરક્ત ન થયા હોય સમય દ્રષ્ટિ, તો એને સંસાર મોક્ષનું સ્વરૂપ શું જાણ્યું? તો એને કઈ સંસાર મોક્ષનું સ્વરૂપ નથી જાણ્યું. માટે સંયુક્ત હોય છે તે અવશ્ય વિરક્ત હોય જ છે, અવશ્ય વિરક્ત હોય છે એમ કે છે. એની વિરક્તિ લીધી છે એ બધું છે. અવૃત્તિને અસંયમી કહે છે તો પણ એ વિરક્ત છે એમ કહ્યું છે. રાગથી વિરક્ત છે. સમય દ્રષ્ટિ ખરેખર રાગથી વિરક્ત છે. ક્યારે સમય દ્રષ્ટિ થયા? કે જ્યારે એમને રાગમાં દુઃખ લાગ્યું ત્યારે. મોક્ષ દશામાં જે કોઈ જીવને વિકલ્પમાં અને રાગમાં દુઃખ લાગ્યું ત્યારે એનાથી દૂર પડ્યા અને રાગથી દૂર પણ પોતાનો જ્ઞાન ની જ્ઞાન સત્તાનો અનુભવ કર્યો ત્યારે એ રાગથી વિરક્ત થઈને અનુભવ કર્યો છે. રાગની એકતા ને રક્તતા એને છોડી છે, એ એમની વિરક્તિ છે. બરોબર. મિથ્યાત્વ ગુણ સ્થાન માં દ્રવ્યંગી પર્યંત નો ત્યાગ કરવો સહેલો છે, રાગ ની વિરક્તિ એટલી સહેલી નથી. અનંત વાર દ્રવ્યંગી થયો છે, એક વાર પણ રાગ થી વિરક્ત થઈને સમય દ્રષ્ટિ થયો નથી. આ વિશિષ્ટતા છે ને સમય દ્રષ્ટિ, એટલે સમય દ્રષ્ટિ રાગ થી વિરક્ત છે. મોક્ષ દિશામાં રાગ થી વિરક્ત થવા માટે પુરુષાર્થ કરે તો એને સમજવું પડે કે આ કઈ જાતનો, કેવા પ્રકારનો અને કેટલા હદનો પુરુષાર્થ છે. જુદાએ કરીને સ્વયંભૂ નું સમુદ્ર તરે તેના કરતા પણ જેના પુરુષાર્થને વધારે બલરામપણાની ઉપમા આપવામાં આવી, પુરુષાર્થ બીજી રીતે સમજાવી શકાતું નથી. એટલે શરીર બળ નું દ્રષ્ટાંત આપ્યું, શરીર મારે કઈ લેવા દેવા નથી, તો કૃષ્ણ ક્રશ શરીર હોય તો આપણે પુરુષાર્થ કરી શકે છે, પણ આ તો એક સમજાવવા, લોકોને સમજાવવા માટે એ દ્રષ્ટાંત આપ્યું છે. તો આટલો જેનો પુરુષાર્થ છે એ પુરુષાર્થને ઓળખવા માટે પોતાને તો એ જે લાઈનમાં પ્રવેશ કરે ત્યારે સમજવું પડે ને કે આમાં કેટલો પુરુષાર્થ પ્રગટ થાય છે. રામ ઉત્પન્ન થયો કે તે જ સમયમાં એકત્ર થઈ જાય છે. આ રાગથી ગુણ ક્ષણો એકલો વિકલ્પ કરે તો પણ એકત્ર થઈ જાય છે, એવા વિકલ્પ સાથે એકત્ર થઈ જાય છે. કરે તો ખરો વિરક્તિ ગુણ થાય છે. રાગથી ગુણ પડી ગયો છે અને ધૂન પડેલા રાગ વાળો હોય છે. રાગ વાળો હોય છે ખરો, પણ ધૂન પડેલા રાગ વાળો, રાગમાં એને પોતાનું પોતાપણું પોતારૂપણું અનુભવ થતો નથી. પોતાના ધ્રુવ સ્વરૂપમાં પોતાના સ્વરૂપણાનો અનુભવ છે અને રાગ તે હું નહીં એવો અનુભવ છે, એવો અનુભવ છે. તું કહે છે કે એવું કેમ થયું અને એવું કેમ નથી થતું, આ વિષયમાં જરા ઊંડા ઉતરવા જેવો વિષય છે. કે જેને રાગમાં દુઃખ લાગે છે એ જ રાગ થી ખસી શકે, જેને રાગમાં દુઃખ ન લાગે તે રાગ થી ખસી શકે નહીં. આ નિયમબદ્ધ વાત છે. હવે રાગમાં દુઃખ છે ને દુઃખ લાગવાની વાત છે, કલ્પના કરવાની વાત નથી. જો રાગમાં દુઃખ લાગે તો જ્ઞાનમાં સુખ છે, આત્મામાં સુખ છે એમ લાગે અને તો આત્મા બાજી જાય. તો જ્યાં ઉભો છે ત્યાં દુઃખ છે ને દુઃખ ન લાગે તો એને આત્મામાં સુખ છે એમ ભાસે નહીં, લાગે નહીં અને આત્મા ભણી જાય. આની એક બધી વાત છે. હું તો બહારના દુઃખની વાત છે, એ બહારના દુઃખની વાત છે. પ્રતિકૂળતાઓ આવે છે ને, એ તો નિરોગમાં જઈશ, તો નિરોગમાં જઈશ, તને આમ પ્રતિકૂળતા આવશે, ખુણા થશે, ઢીકણો થશે, એ વાત છે. પણ અહીંયા બીજો પ્રશ્ન પૂછવા જેવો છે કે માણસની ઈચ્છા હોય એ ઈચ્છા અનુસાર વાત ન થાય તો એને ગમતું નથી, દુઃખ થઈ આવે છે. પોતાનું ધૈર્ય ન થાય, નાની મોટી વાતમાં ગમે તે વાતમાં પોતાનું ધૈર્ય ન થાય તો એને દુઃખ થાય છે. તો એને શું છે કે પોતાનો રાગ પ્રમાણે ન થયું એને દુઃખ છે. પછી ભલે બહાર વ્યક્ત કરે કે ન કરે એની સાથે સવાલ નથી, પૂર્ણ ન હોય તો અંદર ને અંદર શું સમી રહીએ, એટલે આપણે પૂર્ણ નથી, શું કરીએ, બાકી આ તો જરા આપણને ગમતું નથી, ફાવતું નથી, શું થાય. બરાબર છે. ઈચ્છા છે એનો અર્થ જ એ છે, ઈચ્છાનો અર્થ શું છે, તો નહીં છે કે આમને ઈષ્ટ છે, મારા ઈચ્છિત વિષય મારો આ છે, તો ઉદ્ભવન થાય જ નહીં. જ્યાં સુધી ઈચ્છા અનુસાર કાર્ય ન થાય, ઉદ્ભવન થઈ શકે જ નહીં. વાસ્તવિકતા છે, એ તો પરિણામની એ વાસ્તવિકતા છે. હવે અહીંયા તમને અહીંયા આપણે પ્રશ્ન ઉઠાવીએ કે રાગનું દુઃખ નથી લાગતું, તો એનો અર્થ કે રાગની ઈચ્છા છે? હું તો દુઃખ લાગે એમ કરીએ નહીં. મિત્રાદી સિદ્ધાંત અનુસાર રાગ કરવા યોગ્ય નથી, રાગ કરાવવા યોગ્ય નથી, અને રાગ અનુમોદનને યોગ્ય નથી. બરાબર છે? નવ વચન થી ને કાયા થી નવ કોટી થઈ ગયું. કઈ કોટી તૂટે છે? તૂટે છે, તૂટે કરે છે એટલે પહેલી કોટી તૂટી. કરાવવાની માટે એક બાજુ મૂકી ગયો. પણ એ રામની પોતે સંમત કરે છે ત્યાં અભિપ્રાયનો સૂક્ષ્મ દોષ ઉભો થાય છે. ફરીને થોડો સૂક્ષ્મ વિષય છે. કરે છે એ તો સ્થૂળ દોષ છે, પણ જે અનુમોદે છે એ સૂક્ષ્મ દોષ છે. બહુભાગ જે નવ કોટી તૂટે છે એ અનુમોદનામાં તૂટે છે. કેમ કે કરવું કરવું એ સ્થૂળ દોષો છે, વચન કાયના પરિણામ કોઈથી સ્થૂળ છે. એટલે ત્યાં તો મારા જીવને ખ્યાલ આવે છે કે આમ ન થવું જોઈએ, પણ અનુમોદનામાં ભૂલી જાય છે. તો જે રાગ થઈ ગયો છે એની અવસ્થામાં, એનો નકાર કરતો નથી, એનું દુઃખ એને લાગે ને દુઃખ લાગીને એને નકાર થવો જોઈએ, એને નિષેધ આવતો નથી, એનો અર્થ કે તું રાગ સાથે સંમત છો. અંદરમાં સંધિ છે તારી, કઈક થયેલી વાત છે. બરાબર છે? હા, એટલે વિચાર જાતું નથી. કેમ વિચાર જાતું નથી અથવા રાગથી કેમ વિરક્તિ થતી નથી? કે રાગની અને તારી જે મૈત્રી છે એ તો બરાબર સંધિપૂર્વકની મૈત્રી છે, એ મૈત્રી નહીં છૂટે ત્યાં સુધી વિચાર નહીં જાય. રાગ તને સમજ છે, તારી ઈચ્છા વિરુદ્ધ થાય તો તમે અનુગમો થવા અંદર રહે જ નહીં. બીજે કેમ તને ઈચ્છા વિરુદ્ધ થાય છે ને અનુગમો થાય છે? તો અહીંયા રાગને ઓછું થતો. ગુરુદેવ શ્રી જે રાગને બહુ ધોકા માર્યા છે ને, એની પાછળ બહુ ઊંડી સમજણ છે. ગુરુદેવ કે તને રાગ સાથેનું સંમતપણું છે, આ તારો અભિપ્રાય કહીશું, એનો નકાર જ્યાં સુધી ઉભો તને નહીં થાય ત્યાં સુધી વિતરાગ દર્શનનો એક અંશ પ્રારંભ થવો એ મુશ્કેલ છે, નહીં થઈ શકે. આ બહુ ચોખ્ખે ચોખ્ખી વાત છે. રાગ થાય છે એને સંમત છે, તું થા ભાઈ તું આ ભાઈ મને નભવાનું નથી, એ કેવી જાય? આ સમૂહ દ્રષ્ટિએ એ કામ કરેલું છે. જે આત્મા આવો રાગથી વિરક્ત થઈને સમ્યક દ્રષ્ટિ થયા, એને રાગની સંમતિ તોડી નાખી છે. 307 નંબરનો પરમાનુસારમાં ગુરુદેવ શ્રીનું વચન છે કે રાગની તીવ્ર અરુચિ થાય એ ભેદ જ્ઞાનનું લક્ષણ છે. વિજ્ઞાનના ફળમાં સમ્યક દર્શન આવ્યું છે. વેદજ્ઞાનનો પ્રયોગ કરતા, વેદજ્ઞાનનો પુરુષાર્થ કરતા કરતા સમ્યક દર્શનનો સુદૈવી ઉત્પન્ન થયો છે. તેનું લક્ષણ બાંધ્યું છે કે રાગની તીવ્ર અરુચિ થાય, એમાં બહુ છું એમ લાગે, ત્યારે સમજવું. હવે સમય દર્શન થવામાં વાંધો નહીં આવે. હવે વેદજ્ઞાનનું કાર્ય બરાબર ચાલે છે, એ તો વિજ્ઞાનનો વિકલ્પ કરે છે. રાગ તે આત્માને, જ્ઞાન તે આત્મા. આત્મા જ્ઞાન સ્વભાવ છે, આત્મા રાગ સ્વભાવ નથી. રાગ તો આત્મા, આત્મામાં વિભાવ છે. આગળ જોખમ પટ્ટી ચાલે છે વિકલ્પમાં, એ તો વિજ્ઞાનનું સ્વરૂપ નથી, એ કઈ વિજ્ઞાન નથી. અને વિજ્ઞાન વગર આરો વારો નથી. ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કે લખે છે. ભેદ વિજ્ઞાન રાગમાં દુઃખ લાગે નહીં તો રાગને એ સંમત કરે છે, રાગને એ ભીતે છે, રાગને એને સાથે રાખવો છે અને આગળ જવું છે. ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ બી બનશે નહીં. હેઠળ જોઈ દે છે, વાંધો નહીં જોઈએ, નીચે જોઈ દે છે. ઝઘડો કરે, કરેક ન કરે, કોઈ વેપાર એવો કર્યો હોય કે જેમાં શેઠ ને નુકસાન જાય એવું હોય, શેઠ ને ઝઘડો કરે, શેઠ નાનો ઉંમર નો હોય, હું મોટી ઉંમર નો હોય, એવું તો બને નહીં. બાપના વખતે નોકરી કરતો હોય, શેઠ તો બારો થાય પછી એમ થઈને શેઠ ની ગાડી ઉપર આવ્યો હોય તો એને પુકારે બોલાવતો હોય, શું અક્કલ છે કે નહીં તારામાં આ ધંધો ન કરાય, પેઢી ઉઠી જશે. તને હજાર વાર કીધું આ રીતે ધંધો કરવા દો, તારે પેઢી થઈ જશે, તારામાં અક્કલ નથી એમ કહી દે કે ન કે નોકર છે અને શેઠ નથી એમ સ્વીકારતા ત્યાં એવો નથી આવતો. અને અહીંયા રામચંદ્રજી અહીંયા ખંડી હોય તો જોવે છે તો કે આટલો બધો રાગ કેમ. ખરેખર તો શું છે કે જેને રાગનો અભ્યાસ નથી, હાચો અવલોકનથી અભ્યાસ નથી, કે તું રાગની મર્યાદા શું, રાગની પરાકાષ્ઠા શું, અને રાગ ક્યાં કેવો હોય. ગોંડલ વાસુદેવને ભાઈ કરે છે એનો એવો જ રાગ હોય છે, કુદરતી પૂર્વકર્મને લઈને, જે પૂર્વકર્મને લઈને બંને ભાઈ થયા છે એવો જ રાગ હોય છે. છતાં જે પોતે સમય દ્રષ્ટિ છે, બળદેવ છે, એ સમય દ્રષ્ટિ હોય છે, તદ્વ મોક્ષગામી હોય છે, ક્ષણિક સમય દ્રષ્ટિ હોય, એને એકત્વનો રાગ થતો નથી. એકત્વનો રાગ નથી થતો, તે નથી થતો, એ વાત સ્પષ્ટ છે. ભાઈ કરે છે એનો રાગ છે. એ ભૂમાયના એવા પરિણામો હોય છે. બાકી તીર્થંકર દ્રવ છે, તીર્થંકર દ્રવ છે, શ્રી કૃષ્ણ પોતે તીર્થંકર દ્રવ છે. આગળમાં તો મૂળ દશા સુધી ગયા હોય છે. સ્થાન વાળે સમય દ્રષ્ટિ કે અવસ્થાનું વિશેષણ કે અપેક્ષા જે બતાવવા જેવી વાત છે એ વાત અહીંયા એક બતાવી છે કે સંયમ બે પ્રકાર કા હોય, એક ઇન્દ્રિય સંયમ ઓર દૂસરા પ્રાણ સંયમ. ઇન્દ્રિયો કે વિષય છે વિરક્ત હોને કો ઇન્દ્રિય સંયમ કહેતે હૈ, ઓર અપને તથા પર કે પ્રાણ કી રક્ષા કો પ્રાણ સંયમ કહેતે હૈ. આ શાસ્ત્ર ની અંદર બે પ્રકાર થયેલા છે. ઈ સંસ્થાન મેં દોનો સંયમ મેં સે કોઈ ભી સંયમ નહીં હોતા, ન તો સમય દ્રષ્ટિ પ્રથમ સ્થાન વાળાને ઇન્દ્રિય સંયમ હોય છે કે ન તો એને પ્રાણ સંયમ હોય છે, નહીં હોતા. અત્યારે ઇસકો અવિરત સમય દ્રષ્ટિ કહેતે હૈ. અવિરત સમય દ્રષ્ટિ કહેવાનું આ કારણ છે કે બાદમાં આ બે પ્રકારના જે વ્યવહાર સંયમ આગમમાં થયા છે તે નથી તે નથી, પરંતુ ઇસ સંસ્થાન કે લક્ષણ મેં જો અપશબ્દ પડા હૈ उससे सूचित होता है कि वो बिना प्रयोजन किसी हिंसा में प्रवृत्त भी नहीं होता. कोई प्रयोजन वगैरह अनुसान था हिंसा करे, हिंसा करे एवं समय दृष्टि होता नहीं, क्योंकि यहां संयम असंयम भावों से प्रयोजन, यहां असंयम भाव में प्रयोजन अप्रत्याख्यान बुनियादी कृष्ण एक एक सूक्ष्म से पांचवें आदि संस्थानों में पाए जाने वाले दो संयम तथा आगे के संयम भाव के विशेष से हैं. સંયોગમાં પાંચમા ને છઠ્ઠા સ્થાન અહીંયા વાળો સંયોગ નથી, એટલો જ નિષેધ કરતો મર્યાદા એટલી જ સમજવી. પ્રેમિકા અર્થ એવું નહીં કે સમય દ્રષ્ટિ કે પ્રવૃત્તિ મિથ્યા દ્રષ્ટિ કે સમાન અનર્ગો હુઆ કરતી હૈ, એસા નહીં સમજના ચાહીએ. ક્યાંકિ ચતુર્થમ સ્થાન મેં 41 કર્મ પ્રકૃતિ કે બધી વિચિત્ર કે નિયમ અનુસાર અભાવ હો જાયા કરતા હૈ. 41 પ્રકારના બંધનો અભાવ છે તો 41 પ્રકારને બંધના યોગ્ય જે અશુદ્ધ ભાવ છે એ નાશ પામ્યા. અત 41 કર્મ કે બધી કારણભૂત પ્રવૃત્તિઓ હોતી તો હોતી હૈ પર ઉનકા હોના સંભવી હૈ. અત उसकी अंतरंग बहिरंग प्रवृत्तियों के प्रवृत्तियों में नीचे के तीन स्थान वालों की अपेक्षा महान अंतर हो जाया करता है. ध्यातव्य है कि बंधयोग की कुल प्रकृतियां 120 हैं, जिनमें समय दृष्टि को तीर्थंकर आहारक और आहारक मिथ्या दृष्टियों को तीर्थंकर आहारक શરીર ઓર આહારક અનુપાન કા બંધ નહીં હોતા. કુંભ સર જીવ કાંડ ગાથા 29 પૃષ્ઠ 22 શું કહેવું છે કે 120 પ્રકૃતિનો જે બંધ છે મિથ્યા દ્રષ્ટિને કુલ બંધની યોગ બાંધવા યોગ બંધાવા યોગ 120 પ્રકૃતિ એમાં મિથ્યા દ્રષ્ટિને તો 170 ને જ બંધાય છે અને ત્રણ તો સમય દ્રષ્ટિ પણમાં જ બંધાય છે. તે સુંદર પ્રકૃતિ આહારક અને આહારક અંગુપાંગ આહારક શરીર અને આહારક અંગુપાંગ એના પ્રકૃતિ છે. તીર્થંકર પણ નામ પ્રકૃતિ છે. આ ત્રણેય નામની પ્રકૃતિ તો કોઈ મુખ્ય દ્રષ્ટિને બંધાતી નથી, તો સમય દ્રષ્ટિ 170 એ 170 માંથી એકતા લઈ ગઈ. 170 માંથી એકતા લઈ ગઈ એટલે એના વિશેના જે ત્રણ 76 પ્રકૃતિનો બંધ થાય છે. 120 માંથી 76 પ્રકૃતિનો બંધ થાય છે. વિશેષ સ્પષ્ટતા હેતુ સર્વાધ સિદ્ધિ ધ્યાતવ્ય હૈ. અસંયમ કે તીન ભેદ હૈ, અહંતાનુબંધી કા ઉદય ઓર પ્રત્યાખ્યાન વર્ણ કા ઉદય ઓર પ્રત્યાખ્યાન વર્ણ કા ઉદય. इसलिए इसके निमित्त जिस कर्म का आश्रय होता है उसका इसके अभाव से समर जानना चाहिए. तथा अनंतानंद का कषाय के उदय से होने वाली असंयम की मुख्यता से आश्रय को प्राप्त होने वाली निंद्रानिंद्रा कचला कचला स्नान बुद्धि अनंत क्रोधमान माया लोभ स्त्री त्रिनेत्र चायु त्रिनेत्र गति मध्य के चार संस्थान मध्य के चार सहनी त्रिनेत्र गति પ્રાયોગ પ્રાયોગ અનુકૂળી ઉદ્યોગ અપ્રસ્ત વ્યાયોગી દુર્ભગ દુસ્વર અનાદય ઓર નિષ્ગોત્ર એ 25 પ્રકૃતિઓ કા અનંતાનુબંધી કે ઉદ્દેશ્ય હોને વાલા અસંયમ કે અભાવ મેં ઇનકા સંવર હોતા હૈ. અર્થાત ચતુર્ભુ સ્થાનવર્તી સમય દ્રષ્ટિ સે અનંતાનુબંધી કા ઉદય નહીં રહેતા તો બસ અસંયમ કી મુખ્યતા વાલી ઉક્ત 25 કર્મ પ્રકૃતિઓ કા ભાઈ ઉદય નહીં હોના છે. તબ નિમિત્તક અસંયમ ભાવ કા ભી સદભાવ નહીં રહેતા, यानी इन 25 प्रकृतियों के समर हो गए उतना संयम रहता है. गणित योग गणितान योग थी कि संयम दृष्टि संयम दृष्टि संयमी है और असंयमी नहीं खातरी गणित है कि हाँ गणित है. आ 25 प्रकार असंयम भाव नहीं तो आ 25 प्रकार असंयम ने कारण जो चारित्र नो बंध थाय दोष थाय बंधन बने नहीं थी एटलो संयम है. ઉપરનો ગુણસ્થાન જે કે ઉદાહરણમાં વર્ણિત 41 કરોડ પ્રકૃતિ જે કે સમય દ્રષ્ટિ કે ગુણસ્થિ વિચિત્ર હો જાતી હૈ એમાં સેવા સિદ્ધિમાં વર્ણિત ઉક્ત 25 કરોડ પ્રકૃતિયાં અસંયમ સે સંબંધિત હૈ ઓર શેષ 16 કરોડ પ્રકૃતિયાં મિથ્યા દર્શન કે પ્રધાનતા છે. જે પ્રકૃતિઓ કા આશ્રય હોતા થા ઉનકા મિથ્યા દર્શન કે અસુર ભાવ મેં વિચિત્ર હો જાતી હૈ ઇસસે સંબંધિત હૈ. પ્રાપ્ત હોવાની પ્રકૃતિસ્થાન પ્રાપ્ત આતક સ્થાવર સૂક્ષ્મ અપર્યાપક સાધારણ શરીર એ 16 પ્રકારના અનુબંધ છે. તો દશમમાં જમાયા છે જેને શિષ્ય થતો, પેલો ચારે પ્રમાણમાં જમાયા છે જેને શિષ્ય થતો, એના ઉપરથી એ સિદ્ધ થયું. પછી જરા કાલે વિશેષ થઈ લેશું, પણ લાંબુ છે કે અસંયમ સર્વથા અસંયમ નથી, પણ એની સંયમની મર્યાદા કેટલી છે એનું ગણિત આની અંદર આપેલું છે.
જય ઉદ્ધાર જય જય જય.